मने गहन शांति नो अनुभव थई रह्यो छे। હું આત્મા મારા આત્મિક ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત છું। મારી શાંતિને શક્તિને જાણે સોનાના પાત્રમાં કાળજીથી સંભાળીને એનો સ્વાદ લઈ રહી છું। હું આત્મા પવિત્રતાના જળથી ભરપૂર છું। અને જેમ પવિત્રતાનો ઘડો છલકાય એમનું જ આત્માથી છલકાતી દૂધિયા રંગની પવિત્રતાની ધાર મારા અંગ અંગને પવિત્રતાથી સ્વચ્છ કરી રહી છે। મારા હૃદયમાં પવિત્રતાની કિરણો જન્મ જન્મની બધી જ પીડાને હરી રહી છે। અપવિત્રતાની શુદ્ધતાની અનુભૂતિ મારી સૂક્ષ્મથી સૂક્ષ્મ થકાનને હરી રહી છે. આ સુંદર આહ્લાદક શાંતિના અનુભવ સાથે હું આત્મા ફરી પાછી મારા જાગૃત મનમાં એક નવી જાગૃતિ સાથે પવિત્રતાના અનુભવ સાથે પ્રવેશ કરું છું. ઓમ શાંતિ. પાછલા બે સત્રની અંદર આપણે આત્મા અને પરમાત્માને જાણવાની કોશિશ કરી. હવે જે આ કોર્સમાં છે અને જેમનો ઉદ્દેશ્ય છે કે અમને મેડિટેશન શીખવું છે, તો મેડિટેશન માટે આત્મા અને પરમાત્માને જાણવું કેમ જરૂરી છે એ પણ આપણે જાણ્યું. કારણ કે પરમાત્માને સાથે પોતાનો સંબંધ બાંધીને પરમાત્મા જેવા છે અને હું જેવી છું એ રીતે સંબંધ બાંધીને હું પરમાત્માના બધા જ ભંડારોને પોતાના જીવનમાં અનુભવ કરી શકું છું. એટલે આ ખૂબ સુંદર કળા છે, રાઈટ? કે એમ કહેવામાં આવે ને કે જો દુનિયામાં જ્ઞાન બહુ છે અને ઘણા બધા લોકો જ્ઞાન વરસાવે પણ છે, પણ મને મારી માટે કયું જ્ઞાન એપ્લિકેબલ છે, મારી માટે કયું જ્ઞાન મારી આત્માની ઉન્નતિ માટે જરૂરી છે, એ જ્યાં સુધી હું મારી જાતને ન ઓળખું ત્યાં સુધી મને એનું જ્ઞાન ના થાય, રાઈટ? કારણ કે ઘણી વસ્તુ આપણે પચાવી પણ ન શકીએ, બધું જ જ્ઞાન થોડી પચાવી શકાય છે. અને ઘણા લોકો કે હું તો સદગુરુને બી સાંભળું ને હું તો શ્રી રવિશંકરને બી સાંભળું ને હું પછી આને બી સાંભળું ને હું આને બી સાંભળું ને આને બી સાંભળું, પછી આપણે ચોખા જેવા છે. ચોખાને અક્ષત કહેવાય. અક્ષત એટલે શું? પવિત્ર, રાઈટ? આપણે ચોખા જેવા છે અને પછી એની અંદર બહુ બધી દાળ ભેગી કરીએ તો પછી શું થાય? ખીચડી થાય, રાઈટ? એટલે આપણે આપણી પવિત્રતાને જો નિખારવી હોય તો આપણને જ્યારે પરમાત્માનો સત્ય પરિચય મળી ગયો પછી ભટકવાની શું જરૂર છે? હવે પરમાત્માને સમજી લીધું, આત્માને સમજી લીધું, તો સાથે સાથે હવે આપણે સમયને પણ ઓળખવાની બહુ જરૂર છે. સમયને ઓળખવાની કેમ જરૂર છે? ખબર છે કે આપણા આપણા સમાજની અંદર એવો પણ એક બહુ મોટો વર્ગ છે કે જ્યારે એમના ઘરમાં છોકરાનો જન્મ થાય ને, બાળકનો જન્મ થાય ને, તો બાળકના જન્મની તિથિ તારીખ જે છે એ સૌથી પહેલા કોને આપે? તો સમય પણ બતાવે છે ને, સમયને બદલવા માટેના ઉપાયો પણ હોય છે જ્યોતિષ શાસ્ત્રમાં. તો એવી જ રીતે આ ઈ સમય તો આપણો આ એક શરીરના આ એક જીવનનો સમય છે, પણ આપણને તો ખબર છે કે આત્મા યાત્રા પર છે, તો આ શરીર છોડ્યા પછી શું અને આ શરીર પહેલા શું હતું, તો એ સમય આપણને કોણ બતાવે? કોઈ ભી મનુષ્ય આત્મા હોય એ મનુષ્યના એક જન્મની વાત કરી શકે અને એક જન્મનું જ્ઞાન આપી શકે, પણ મનુષ્યના પહેલાના જન્મમાં શું થયું ને પછીના જન્મમાં શું થયું એ કોણ બતાવી શકે? એ જ માત્ર બતાવી શકે જેણે એ બધી વસ્તુને વિટનેસ કરી હોય, એણે જે વસ્તુને જોયું હોય. એટલે જીવન જે છે ને આ એક યાત્રા છે, અને આ યાત્રાનો જે ડાયરેક્ટર છે, આ યાત્રાને જેણે સંપૂર્ણ રીતે જોઈ છે એ છે પરમપિતા પરમાત્મા. અને એટલે જ પરમાત્મા જ ને કહેવામાં આવે છે ત્રિકાળદર્શી. ત્રિકાળદર્શી એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણકાર, એટલે એને કહેવાય છે ત્રિકાળદર્શી. અને કાળ એટલે શું? કાળ એટલે સમય. તો ચલો આજે આપણે આપણા સમયને જોઈએ, આપણે આ ભૂત અને ભવિષ્યને જોઈએ. આજે આપણે જે છે એ તો આપણને ખબર છે, પણ આપણે કાલે શું હતા અને કાલે શું બનવાના છીએ એની આ છે જર્ની. આત્મા જર્ની પર છે અને આપણે આત્માની યાત્રા વિશે આજે સમજશું. અને એવું કહેવામાં આવે છે કે જો આપણે સમય પ્રમાણે નથી બદલાતા તો સમય આપણને બદલવા માટે દબાણ કરે છે, રાઈટ? જેવી રીતે આપણે જોયું કે જ્યારે પ્રકૃતિનું મનુષ્યોએ ન સાંભળ્યું ત્યારે પ્રકૃતિએ પોતાની મેળે મનુષ્યને એનો લેસન સમજાવ્યો કે તમારે યુ હેવ ટુ બી ઇન ધ ડિસિપ્લિન. એટલે સમય આપણને ફોર્સ કરે, એટલે કહેવાય ને એક બે ટીચર છે, એક ટીચર છે જે તમને જ્ઞાન આપે છે અને બીજો સૌથી મોટો ટીચર છે એ છે સમય. ને સમય એ સૌથી મોટો ટીચર છે, સમય બધાને શીખવાડે છે. આપણામાં બી કહેવાય છે ને જવા દો ને એમને જે કરવું હોય એ કરવા દો, સમય આવશે ને એટલે એ જાતે શીખશે, રાઈટ? ઘણી વખત જયારે આપણને કંટ્રોલ ન હોય ત્યારે આપણે કોના પર છોડીએ છે? સમય પર છોડીએ છે. અને આ દુનિયામાં સમયની સાથે બધું જ પરિવર્તન થાય છે. 12 વાગ્યાનો કાંટો 12 પછી સેકન્ડ બાય સેકન્ડ, સેકન્ડ બાય સેકન્ડ આગળ જ વધે છે, કોઈ દિવસ રિવર્સમાં પાછળ થતો નથી. અને જેમ જેમ ઈ કાંટો આગળ જતો જાય છે એ કાંટો આપણને દિવસ અને રાતના ચક્રની પણ યાદ દેવડાવે છે. એટલે આપણા રોકાએ રાત નથી રોકાઈ જતી, આપણા રોકાએ દિવસ નથી રોકાઈ જતો. અને એમ પણ કહેવામાં આવે છે દુઃખનું ઓસડ દાડા. સમય જે છે એ સૌથી મોટો ઈલાજ છે, રાઈટ? ઘણા વખત ઘણા લોકોનો જે ખૂબ વર્ષો સુધી એકસાથે રહ્યા હોય અને લગ્ન જીવન ગાળ્યું હોય અને બહુ જ પ્રેમ ભર્યો સંબંધ રહ્યો હોય અને એ જો પાર્ટનર શરીર છોડી દે, તો 50 વર્ષ 60 વર્ષ સાથે જીવ્યા હોય અને પાર્ટનર શરીર છોડી દે, તો આત્મામાં જો આત્માનું જ્ઞાન હોય તો દેટ્સ વેલ એન્ડ ગુડ, બટ સ્ટીલ એ શોકમાંથી ને એ વસ્તુમાંથી બહાર આવવું એની માટે બહુ ટાઈમ લાગે છે. એમની મેમરી યાદ આવે, લોકો દેખાય છે. મારી હમણાં જ અમારે ત્યાં મારી સામે 3-4 લોકોના એવા મૃત્યુ થઈ ગયા જેમણે 50-50-60 વર્ષ સાથે હસબન્ડ વાઈફ રહેતા હતા. અને એમને બધું જ્ઞાન છે, પણ જ્ઞાન ત્યારે કામ નથી આવતું કારણ કે આત્માને બહુ જ પીડા થાય છે. અને પછી યુ હેવ ટુ જસ્ટ લીવ ધેમ અલોન, કારણ કે ત્યારે એમને કોઈ ભાષણની જરૂર નથી. એટલે ઘણી વખત કહે છે ને કે કોઈ એવા મિત્રો બનો કે યુ જસ્ટ બી દેર. તમારે કોઈને લેક્ચર આપવાની કોન્સ્ટન્ટલી જરૂર નથી, ઘડી ઘડી કહેવાની પણ જરૂર નથી. અને ઘણી વખત તો કોઈનો આપણે હાથ પકડી લઈએ ને એ પણ સૌથી મોટી હિલિંગ પાવર છે. એટલે આપણામાં બહુ મોટી હિલિંગ પાવર છે. એવી રીતે જેમ આત્મામાં હિલિંગ પાવર છે એવી રીતે સમયમાં પણ હિલિંગ પાવર છે. પણ આજે જે આપણે કાળનું ચક્ર જોવાના છે એનાથી આપણને એની અંદર એવા બધા રહસ્ય ખબર પડશે કે જેનાથી આપણી બુદ્ધિ, જેમ આપણે કીધું ને કે મનની અંદર 4 પ્રકારના વિચાર હોય, તો વ્યર્થ અને નેગેટિવ થી જો પોતાની જાતને ખરાબ, હાનિકારક, પોતાને નુકસાનકારક એવા વિચારોથી પોતાને બદલવા હોય તો એની માટે આ લેસન આજનું છે. તો સૃષ્ટિમાં ઘણા પ્રકારના ચક્રો હોય છે, અને આને સૃષ્ટિનું ચક્ર કેમ કહેવામાં આવે છે કે ચક્ર એટલે શું? સતત ચાલ્યા જ રાખે. અને ચક્ર એક એવી વસ્તુ છે કે જેની આદિ અને અંત જે છે એ કોઈ કહી નથી શકતું. હે, જાણે પંખો ફરતો હોય તો આપણે કહી ન શકીએ કે કઈ એની કઈ પાક સાથે કઈ પહેલી પાક છે ને કઈ છેલ્લી પાક છે. રાઈટ, એ ફર્યા જ રાખે. તો આપણે એમાંથી જયારે ફરતો હોય ત્યારે એની પાકને ઓળખી ન શકીએ. એવી જ રીતે ચક્ર એટલે સાયકલનું ચક્ર પણ ફરતું હોય તો આપણે એમ ન કહી શકીએ કે અહીંયાથી ચાલુ થયું ને અહીંયાથી બંધ થયું. તો એ આ દુનિયા પણ છે ને એ એક ચક્ર છે. અને આ દુનિયાની અંદર ઘણા બધા પ્રકારના ચક્ર આ સૃષ્ટિ પર આપણે જોયા છે. કેમ કે આપણે પહેલા લેસનમાં જોયું કે આત્મા જે છે એ આ શરીર ધારણ કરીને પાર્ટ બજાવે છે એટલે એક નાટકની અંદર એ એક્ટર છે. તો આ નાટકની અંદર એક્ટિંગ કરતા કરતા આપણે સાથે સાથે આ ચક્રોની સાથે પણ જોડાયેલા છે, સંકળાયેલા છે. સૌથી પહેલા છે દિવસ અને રાતનું ચક્ર, પછી છે ઋતુનું ચક્ર, પછી છે જન્મ અને પુનર્જન્મનું ચક્ર, બીજું છે જળનું ચક્ર, અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે આજે આપણે શીખવાના છે એ છે કાળનું ચક્ર. સૃષ્ટિ ચક્રની અંદર આપણે એક વસ્તુ એ પણ જાણવી જરૂરી છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે છે અને કાલે એ નહીં હોય. આજે ભલે આપણે બધા આ સિચ્યુએશનની અંદર સ્ટક થઈ ગયા છે, પણ કાલે એનું કંઈક રિઝલ્ટ આવી જશે, કંઈ આનું સોલ્યુશન આવી જશે અને સમય આગળ વધતો જશે. પણ સમય આગળ જ્યારે વધશે ત્યારે આપણી પાસે આપણને શું ગિફ્ટ આપીને જશે, આપણને કઈ કેટલી ગિફ્ટ આ સમયે 2 મહિનામાં ઘરે રહીને આપી છે, શું શીખવાડ્યું છે. હા, આજે તમારું હોમવર્ક છે, 2 મહિનાના લોકડાઉનમાં હું શીખી શું, મેં એમાંથી પોઝિટિવ શું શીખ્યું, મેં મારા મનની માટે મારી માટે કઈક શું નવીનતાને મેં જાણી, અને કઈ કેટલી મારી અંદરની કમજોરીને મેં બહાર કાઢવાની કોશિશ કરી. તો જ્યારે એ બધું જોયા રાખશો ને ત્યારે આપણને કોઈ પણ વસ્તુ જે છે એનાથી કોઈ કમ્પ્લેન નહીં હોય. તો આ સમય શું ચક્ર છે અને સમયને ચક્રને જાણવું કેમ જરૂરી છે? સમયના ચક્રને જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે જો સમય ખબર હશે તો આજે વર્તમાન ખબર હશે અને ભવિષ્યમાં શું થવાનું છે એ જો ખબર હશે તો આપણે વર્તમાનમાં આપણે પોતાની લાઈફને કેવી રીતે જીવવાની છે એની આપણને કળા આવડી જશે. રાઈટ, અને સૃષ્ટિ ચક્રનો મારા જીવનના ચક્ર સાથે શું સંબંધ છે, આને મારે શું લેવા દેવા? મારે એટલા માટે લેવા દેવા કારણ કે આ ચક્રમાં ચાલવા વાળી ચાલક હું છું, આત્મા છું. આખા ચક્રમાં ફરવા વાળી હું આત્મા છું. ચક્રનો અર્થ શું છે? જેની કોઈ આદિ કે શરૂઆત કે અંત નથી હોતી એટલે એને ચક્ર કહેવામાં આવે છે. એટલે સૃષ્ટિ ચક્રનો પણ કોઈ આદિ નથી ને અંત નથી. ઘણા લોકો એવો પ્રશ્ન કરે છે કે આત્માને કોણે બનાવી, પરમાત્માને કોણે બનાવ્યા, સૃષ્ટિના ચક્રને કોણે બનાવી, આ દુનિયા કોણે બનાવી, શા માટે બનાવી, બનાવવાની શું જરૂર હતી? આ બધા પ્રશ્નો ઘણી વખત ઘણા લોકોને થાય છે. પણ આ દુનિયાની અંદર આગળ આવશે તમને એક 3 વસ્તુ જે છે આ દુનિયાના ચક્રમાં જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. પ્રકૃતિ, પુરુષ અને પરમાત્મા. આ આખું નાટક જે છે ને એ પ્રકૃતિ, પુરુષ અને પરમાત્મા. પુરુષ એટલે આત્મા. આત્મા અને પરમાત્મા જે છે એના સંબંધનો પ્રભાવ જે છે એ પ્રકૃતિ પર પડે છે. એટલે જેવી આત્મા એવી પ્રકૃતિ, જેવા આપણો સ્વભાવ, જેવી આપણી એનર્જી, એવી જ આપણા વાતાવરણની, આપણા ઘરના વાતાવરણની પણ એવી જ એનર્જી હોય છે. એટલે આપણે ઘણી વખત પાસે જઈએ, આપણે મંદિરમાં જઈએ અને આપણે શોપિંગ મોલમાં જઈએ, આ બંને જગ્યાનું વાતાવરણ અલગ અલગ હોય છે. તો આ વાતાવરણ બનાવવા વાળું કોણ? આત્મા ને. આત્માએ બેસીને જે પ્રકારના વિચારો કર્યા, જે પ્રકારના કર્મ કર્યા એ પ્રકારે વાતાવરણ બન્યું. મંદિરમાં જઈને આપણે કેવા કર્મ કરીએ, નમ્રતાના હોય, પ્રેમના હોય, પરમાત્માની સાથે એક સંવાદ કરવાના હોય, તો આની અંદર એક પવિત્ર એનર્જીની આપ લે થાય છે. એટલે પવિત્ર હોય છે, મંદિરનું વાતાવરણ પવિત્ર હોય છે. જ્યારે શોપિંગ મોલની અંદર મટીરિયાલિસ્ટિક માઇન્ડ હોય છે, દેખાદેખીની છે વાત અને શો ઓફની વાતો છે, એટલે બોડી કોન્શિયસનેસ છે. તો જ્યાં બોડી કોન્શિયસનેસ હોય ત્યાં આપણે પણ એ લોકોની જેમ પાછળ ભાગવા લાગીએ અને એ પ્રભાવ આત્મા પર પડે છે. એટલે આત્મા પ્રકૃતિ પર પ્રભાવ પાડે છે અને પ્રકૃતિ આત્મા પર પ્રભાવ પાડે છે. સૃષ્ટિચક્ર, તો સૃષ્ટિચક્રની અંદર દરેક જે ચક્ર હોય છે એની ચાર અવસ્થા હોય છે. જેમ કે દિવસ અને રાતના ચક્રની અંદર સવાર, બપોર, સાંજ અને રાત, રાત પછી પાછી સવાર, રાઈટ. ઋતુના ચક્રમાં ગરમી, વર્ષા, ઠંડી, વસંત, પછી પાછી ગરમી. એવી જ રીતે જન્મ અને મૃત્યુના ચક્રની અંદર પણ બાળક જન્મ લે અને શરીર છોડે એ વચ્ચેના ગાળાને પણ ચાર ભાગોમાં વિભાજન કરવામાં આવ્યા છે. બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા, પૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા. જળ ચક્ર પણ ચાર અવસ્થા, પાણી, પારીની વરાળ થાય, વરાળના વાદળા થાય, વાદળાનું વરસાદ બને અને વરસાદનું પાછું પાણી આવે, રાઈટ. એટલે આ ચક્ર જે છે કેવું ઓટોમેટિક છે, કારણ કે એ કુદરતી બનેલું છે અને આની કોઈ જ પ્રકારનું ઇન્ટરપ્શન નથી થતું. આ સતત ચાલ્યા રાખે છે અને એને ચલાવવા વાળું કોણ? હવે આ ચક્રોને ચલાવવા વાળું કોણ? કુદરત, રાઈટ. તો એવી રીતે બીજું પણ એક ચક્ર છે જેને કાળ ચક્ર જ કહેવાય છે અને એને પણ ચલાવવા વાળું કોણ? તો કુદરત. તો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ, આ જે છે એ કાળ ચક્રના ચાર ફેઝિસ છે અને આ પણ કુદરતના બધા ચક્રોની જેમ અવિરત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. હવે આજનું જે સેશન છે એ તમે જો પહેલી વખત આ સાંભળતા હશો, આ જ્ઞાનને પહેલી વખત સાંભળતા હશો, ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ક્વાઇટ અ ઇન્ટ્રિગિંગ કન્સેપ્ટ. એટલે તમારા મગજની અંદર ચેલેન્જ આપવા વાળા કન્સેપ્ટ છે. અને જેમ અમે પહેલા બી કીધું કે તમારે બિલીવ કરવાની જરૂર નથી, પણ એક્સપેરિમેન્ટ કરી જુઓ. અમે એમ નથી કહેતા કે તમે અમે જે કહીએ છીએ એ તમારે માની જ લેવાનું, નહીં માનો, પણ જો માનીને કઈ ફાયદો થતો હોય તો એમાં નુકસાન શું છે, રાઈટ. અને જે બી ચક્ર છે એ દરેક ચક્રની અવધિ છે. આપણા ઘડિયાળની અંદર પણ 12 વાગે છે, તો રોજ 12 વાગે છે ને, રોજ બપોરના 12 વાગે છે, તો શું થાય છે, આખું આખો દિવસ જે છે ઘડિયાળ ફરીને પાછી 12 વાગે, ફરીને પાછી 12 વાગે, ફરીને પાછી 12 વાગે. એટલે શું, દરેક દિવસે, હા ભલે દિવસની આપણા મૂડ અલગ હશે, આપણા કર્મ અલગ હશે, પણ ચક્ર જે છે એ તો ફરી વાર રિપીટ થાય છે ને. તો દિવસ અને રાત 24 કલાકમાં રિપીટ થાય છે, રાઈટ. દિવસ અને રાત રિપીટ થાય છે, ઋતુઓ પણ દર વર્ષે રિપીટ થાય છે. જન્મ અને પુનર્જન્મમાં પણ આપણે આ શરીર છોડી દઈએ અને પછી બીજું શરીર લઈએ, તો શરીર લેવું અને છોડવું એ પણ રિપીટ થાય છે. તો એવી જ રીતે આ કાળનું ચક્ર પણ રિપીટ થાય છે. રિપીટ થાય છે એનો અર્થ એમ કે બ્રહ્માકુમારીઝમાં જે રાજયોગની જે શિક્ષા આપવામાં આવે છે એ શિક્ષાના પ્રિન્સિપલ્સ પ્રમાણે, પરમાત્માના નોલેજ પ્રમાણે, પરમાત્માએ કહેલા રહસ્ય પ્રમાણે આ કાળનું ચક્ર જે છે એ 5000 વર્ષનું છે. હવે પછી સવાલ આવશે, તમને કોણે 5000 વર્ષ જ કેમ? તો જ્યારે આપણને એમ કહેવામાં આવ્યું કે એક દિવસના 24 કલાક, તો આપણે આર્ગ્યુમેન્ટ કરી, કેમ નહીં કરી? કારણ કે એક દિવસના 24 કલાકને એક્સેપ્ટ કરીને લાઈફ જીવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થયો. હવે એક દિવસના આપણે 30 કલાક કરી નાખીએ તો શું ફરક પડે, રાઈટ. એક કલાકની મિનિટો થોડીક ઓછી થઈ જાય, એક મિનિટની સેકન્ડ થોડી ઓછી થઈ જાય, પણ એક દિવસના 30 કલાક પણ આપણે કરી શકીએ ને. તો ત્યારે ક્વેશ્ચન કેમ નહીં પૂછ્યો, રાઈટ? અને જે બી જેણે બી આ સાયન્સ કાઢ્યું એને સાયન્સે પોતાની રીતે એક એનાલોજી બનાવી અને એ કાઢ્યું, અને એ આપણને એક્સેપ્ટ કરવામાં કઈ વાંધો નહોતો, અને દેટ્સ વર્કિંગ ફાઇન. તો આ જે 5000 વર્ષનું ચક્ર છે એને સમજીને આપણે વિચાર કરીએ કે ડઝ ધીસ મેક સેન્સ, અને આને એક્સેપ્ટ કરવાથી કઈ મને ફાયદો થાય છે. મારે હંમેશા એક વસ્તુ શીખવી જોઈએ કે આની અંદરથી મારી બુદ્ધિને, મારી આત્માને શું ફાયદો થાય છે. કારણ કે આપણી બુદ્ધિ જ ફાયદા માટે છે. તમે અહીંયા 80 જણા બેઠા છો તો મારા ફાયદા માટે નથી બેઠા, પોતાના ફાયદા માટે બેઠા છે, રાઈટ? કે તમે મારું ઉદ્ધાર કરવા માટે બેઠા છો, કે તમે કોઈ બીજાનો ઉદ્ધાર કરવા માટે બેઠા છો, કે બ્રહ્માકુમારી સંસ્થાનો ઉદ્ધાર કરવા બેઠા છો? ના, દરેક આત્મા પોતાના ઉદ્ધાર માટે બેઠી છે. સૂક્ષ્મ ને સૂક્ષ્મમાં પણ આપણને આપણો ફાયદો જોઈએ જ છીએ. તો જ્યારે આ જ્ઞાનને પણ આપણે તમે સાંભળો છો, અને નવા નવા કન્સેપ્ટ જો તમને ચેલેન્જિંગ લાગતા હોય, તો જેમ મેં તમને કીધું, કીપ યોર ડોર્સ ઓપન, કીપ યોર આઈઝ ઓપન, કીપ યોર માઇન્ડ ઓપન. મનને જરાક આ મુક્ત પંછીની જેમ રાખો, એક પિંજરામાં બુદ્ધિને સંકુચિત કરી દઈએ, તો પછી આપણે નવા વસ્તુનો એક્સપેરિમેન્ટ નહીં કરી શકીએ. અને નવું એમ કહેવાય ને, ઇફ યુ કીપ ઓન ડુઈંગ ધ સેમ થિંગ, યુ આર નેવર ગોઈંગ ટુ એક્સપિરિયન્સ સમથિંગ ડિફરન્ટ. તમે એકની એક વસ્તુ કરશો તો તમને એકનો એક જ અનુભવ થશે, રાઈટ? તો જો તમારે કંઈક ડિફરન્ટ અનુભવ કરવો હોય તો ડિફરન્ટ કન્સેપ્ટને ટ્રાય બી કરવા પડે, રાઈટ? આપણે હોટેલમાં જઈએ છીએ, રોજ એકની એક આઈટમ તો નથી ખાતા ને, અલગ અલગ આઈટમ ટ્રાય કરીએ છીએ ને. તો એવી જ રીતે આ પણ એક કન્સેપ્ટ છે, આઈડિયા છે, એને ટ્રાય કરી જુઓ. મારા આર્ગ્યુમેન્ટનો વિષય નથી, અને અમે આર્ગ્યુમેન્ટમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કેમ છે કેમ નથી. આઈ એમ નોટ હિયર ટુ પ્રૂવ એનીથિંગ. આપણે અહીંયા પ્રૂફ કરવા નથી બેઠા, આપણે આપણી લાઈફને કેવી રીતે પોઝિટિવલી મોલ્ડ કરી શકીએ એની માટે બેઠા છીએ. હવે સૃષ્ટિનો ચક્ર 5000 વર્ષનું છે એનું રહસ્ય પરમાત્મા દેવ દ્વારા આ કહેવામાં આવ્યું છે. એટલે આ હું નથી કહેતી, આ શિવ પરમાત્માએ કહેલું છે. હિન્દુ ધર્મની અંદર પણ એવું કહેવામાં આવ્યું છે કે મહાભારતની લડાઈ જે છે 5000 વર્ષ પહેલા થઈ હતી, અને એટલે કે છે ને કે યદા યદા હિ ધર્મસ્ય. તો આજે યદા યદા હિ ધર્મસ્યનો અંતમાં તમને ખરેખર સ્પિરિચ્યુઅલ મિનિંગ ખબર પડશે કે કેમ આ જે શ્લોક છે એનો વાસ્તવિકાનો અર્થ શું છે. એવી જ રીતે મુસ્લિમ ધર્મની અંદર પણ કહેવામાં આવ્યું છે કે હર 5000 વર્ષ કે બાદ ખુદા ખુદ આતા હૈ ઓર વો કબ્ર દાખિલ કબ્રો કો નિકાલ ઉસસે હિસાબ લેતા હૈ. એનો અર્થ કે પરમાત્મા પોતે આવે છે અને બધાનો 5000 વર્ષ પછી હિસાબ લે છે. અને ક્રાઇસ્ટના ઈસાઈમાં પણ ક્રિશ્ચિયન ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે, ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલા આ દુનિયામાં સ્વર્ગ હતું, આ દુનિયામાં હેવન હતું. તો 5000 વર્ષનો જે છે, અને ઘણા બીજા ઇવન તમે જુઓ ને તો અમેરિકાની, એક વખત કોઈકના ઘરે ગઈ હતી અને એના છોકરી ભણતી હતી, તેની હિસ્ટ્રીની બુક મેં લીધી, અને હું જસ્ટ આમ પાના જ ફેરવતી હતી તો એના અંદર હિન્દુઇઝમ વિશે લખેલું હતું. તો આઈ વોઝ સો સરપ્રાઇઝ. કેલિફોર્નિયામાં તો છે, આઈ ડોન્ટ નો કે બીજા સ્ટેટ્સમાં છે કે નહીં. તો મેં એ વાંચતી હતી, હિન્દુ ધર્મ વિશે વાંચતી હતી, તો એની અંદર એવું લખેલું જ હતું કે ધીસ હિન્દુ ફિલોસોફી ઇઝ 5000 યર્સ ઓલ્ડ. તો આઈ વોઝ લાઈક, આઈ વોઝ સો સરપ્રાઇઝ, કારણ કે અમને તો જ્ઞાન છે કે આ 5000 વર્ષ પહેલાનું ચક્ર છે, પણ એની અંદર પણ 5000 વર્ષ લખેલા હતા. તો ઇટ વોઝ રિયલી સરપ્રાઇઝિંગ ટુ મી. હવે આ 5000 વર્ષના ચક્રને આપણે જેમ કીધું ને કે દરેક દિવસના પણ ચાર જે છે સત્રો હોય છે, એવી જ રીતે આ સૃષ્ટિ ચક્રના પણ ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે, સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. અને કેમ કે આ ચાર યુગ છે અને 5000 વર્ષનું ચક્ર છે, એટલે દરેક યુગ 1250 વર્ષનું થયું. અને પરમાત્મા આ વિશ્વમાં જ્ઞાન આપવા માટે દરેક 5000 વર્ષ પછી ફરી 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 આવે છે અને એ હમણાંનો સમય છે જેને સંગમયુગ કહેવામાં આવે છે. તો આજે આપણે પાંચ યુગો વિશે શીખશું. હવે આ પાંચ યુગોનું આપણે જે રોજ રોજનું જીવન છે એની અંદર શું એનું રહસ્ય છે એ શીખીએ. આ 5000 વર્ષના ચક્રને 4 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ જે 4 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે એ છે સ્વસ્તિકાના રૂપમાં. હું તમને દેખાડું છું. આ સૃષ્ટિ ચક્ર છે અને આ ચક્રને 4 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે અને તમે જોશો કે એનું જે વિભાજન છે એ સ્વસ્તિકના રૂપમાં કરવામાં આવ્યું છે. અને આપણે ફક્ત જોઈએ તો હિન્દુ કલ્ચર નહીં પણ ઘણા બીજા કલ્ચરની અંદર પણ સ્વસ્તિકા જે છે એનું ખૂબ જ મહત્વ છે. જેમ કે અમારું જે સેન ફ્રાન્સિસ્કોનું સેન્ટર છે ને એ 150-200 વર્ષ જૂનું બિલ્ડિંગ છે અને એની જેણે કન્સ્ટ્રક્શન કરેલું ને એ ભાઈ છે ને નેવીના હતા અને આખી તમે જોઈએ, કારણ કે એ વખતે તો અમેરિકાની અંદર તો બધા જ મકાનો લાકડાના બનેલા હોય ને, તે તો ખૂબ જ વેલ્યુએબલ લાકડાનું બનેલું છે. પણ આખા લાકડાની જે કોર્નર હોય ને એ આખી કોર્નર સ્વસ્તિકાની છે. એટલે જેટલી ફ્લોરિંગ છે ફ્લોરિંગની અંદર બધી કોર્નર સ્વસ્તિકાથી ભરેલી છે. હવે એ તો હિન્દુસ્તાની નહોતો, એ તો ક્રિશ્ચિયન હતો, છતાં પણ એને સ્વસ્તિકાની ડિઝાઇન કરેલી છે. અને સ્વસ્તિકા ફક્ત ભારતમાં નહીં પણ ભારતની બહાર આપણને ખબર છે કે ઇવન હિટલરે પણ સ્વસ્તિકાનો ઉપયોગ કર્યો પણ એને સ્વસ્તિકાને ઉલટી કરી દીધું અને ઉલટું કર્યું એટલે એનો શું પરિણામ આવ્યું એ આપણને બધાને ખબર છે. તો ચલો હવે આપણે સ્વસ્તિકાના વિશે થોડુંક વિચારીએ. તો સ્વસ્તિકા કેમ કરવામાં આવે છે, રાઈટ? તો સ્વસ્તિક જે છે એ એક વર્તુળનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જો સ્વસ્તિકાના જે 4 જે ઓલા એને ડોટ છે એટલે 4 જે એના છેડા છે એને તમે એને કરો તો એ સર્કલમાં થઈ જાય. તો એ સૌથી પહેલા સ્વસ્તિકાની પાછળ રહસ્ય છે એ આપણને કાળ ચક્ર શીખવાડે છે. પછી સ્વસ્તિકાને 4 ભાગમાં વિભાજન કરેલા છે અને 4 ભાગમાં વિભાજન એટલે 4 યુગમાં આ સમયને વિભાજિત કરે છે. અને સ્વસ્તિકાની અંદર દરેક સ્વસ્તિકાના ભાગની અંદર 4 ટપકા કરવામાં આવે છે, 4 લાલ ટપકા કરવામાં આવે છે. 4 લાલ ટપકા એટલે શું? આજે આપણે શું જોયું પહેલો જ લેસન કે આત્મા કોણ છે. આત્મા જેવી રીતે મારા મસ્તિષ્કની વચ્ચે ચાંદલો કરું છું એવી જ રીતે આત્મા પણ એક જ્યોતિ સ્વરૂપ છે. તો આજે 4 સ્વસ્તિકના ભાગની અંદર જે 4 બિંદી છે એ જે છે એ છે 4 યુગ. અને સ્વસ્તિકને નીચે પછી 5 ચાંદલા કરીએ આપણે, રાઈટ? આપણે આપણે ગાડી લઈએ તો કેટલા ચાંદલા કરીએ? 5 ચાંદલા કરીએ. અને ચાંદલાની ઉપર પછી શું મૂકીએ? ચોખા મૂકીએ. ચોખા એટલે શું? ચોખા એટલે મેં પહેલા બી કીધું, ચોખા એટલે ચોખ્ખા. આત્મા ચોખ્ખી છે અને આ ચોખ્ખી આત્મા ના રૂપમાં આપણે દરેક ડોટની ઉપર ચોખા મૂકીએ છીએ. તો આ આખા સ્વસ્તિકાના સ્વસ્તિકાનો જે યુગ છે 4 યુગ છે એની અંદર ચોખ્ખી આત્મા જર્ની કરે છે. એટલે આ સ્વસ્તિકા જે છે એ આત્માની જર્નીનું પ્રતીક છે. અને નીચે જે 5 ચાંદલા કરવામાં આવે છે એ ચાંદલા જે છે એ 5 યુગોનું પ્રતીક છે. સત્યુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ અને સંગમયુગ. અને સંગમયુગ કેમ કહેવામાં આવે છે આજે આપણે જોશું. અને આ બધા યુગોમાં યાત્રા કરવા વાળી હું આત્મા જ્યોતિ બિંદુ સ્વરૂપ પોઈન્ટ ઓફ લાઇટ જેને હું મારા કપાળની વચ્ચે ટીકો કરું છું. તો સ્વસ્તિકાનું રહસ્ય આપણને ક્લિયર થઈ ગયું. હવે ગીતામાં અને સ્વસ્તિકાની સાથે ગણેશને પણ મૂકવામાં આવે છે, રાઈટ ને? હંમેશા જ્યાં સ્વસ્તિક હોય ત્યાં ગણેશને હોય, રાઈટ? અને પછી લખવું હોય શુભ અને લાભ. હવે શુભ અને લાભ કેમ લખવામાં આવે છે? કારણ કે સ્વસ્તિકાનો અર્થ એટલે સ્વ પ્લસ અસ્થિ, સુ પ્લસ અસ્થિ, માના મારું સ્વયંનું આ 4 યુગમાં સદા જ શુભ થાય છે. હવે એની તો બહુ મોટી સ્ટોરી છે કારણ કે આજનું લેસન બહુ ડિટેલમાં છે, ડીપમાં છે. તો એટલે ઓલા રાજાની સ્ટોરી સાંભળી હશે ને, કે તમે લોકોએ સાંભળી હશે ઓલા અકબર બિરબલ ની સ્ટોરી કે એ લોકો શિકાર કરવા ગયા અને શિકાર કરતા કરતા રાજાનો તીર થી જે છે આંગળી તૂટી ગઈ, રાઈટ, એની આંગળી ખંડિત થઈ ગઈ. અને પછી બિરબલ હતો એને એની આંગળી ને ઉપર પાટો તો લગાડી આપ્યો, પણ પછી રાજા બહુ ગુસ્સે થઈ ગયો કે, અને પછી કારણ કે એને કીધું કે રાજાજી આપ તમે બહુ ચિંતા ના કરો, આ તો બહુ જે બી થયું ને બહુ સારું થયું. તો કે શું સારું થયું? કે તું હું રાજા થઈ ને તું મને એમ કે છે કે મારી આંગળી કપાઈ ગઈ, સારું થયું. અને એને ખાડો ખોદીને એની અંદર એને દાટી દીધો ને કે એનું ગળું આમ રાખ્યું અને એને આખા શરીર ને તું અહીંયા પડ્યો રહ્યો હવે આ ખાડામાં જ. પછી આગળ ગયો તો પછી એને આદિવાસીઓએ પકડી લીધો અને એને કે અમારે આજે નરભક્ષની સેવા ની પૂજા કરવાની છે, અમને કોઈ વ્યક્તિને બલિ ચડાવવાનો છે. અને રાજાની આંગળી તૂટેલી હતી એટલે એ તો ખંડિત કહેવાય, તો ખંડિત મૂર્તિને તો પૂજામાં ન અર્પણ કરાય એટલે એને છોડી દીધો. એટલે રાજાને રિયલાઇઝ થયું અને રાજાએ એને કીધું કે પાછો ગયો અને એને લાંચ મંત્રી હતો એને બહાર કાઢ્યો એટલે અને એની પાસે માફી માંગી. તો કે રાજા ઓલા રાજાને એને કીધું નહીં 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 બહુ સારું થયું, કઈ વાંધો નહીં. તો કે બહુ શું સારું થયું, મેં તો તને ઓલા ખાડામાં મૂકી દીધો, તને આટલું બધું મેં દુઃખ આપ્યું. તો કે ના, જો તમે હું તમારી સાથે હોત અને હું આખો ને આખો છું તો એ લોકો તમારી બદલે મને બળી ચડાવી દે તો સારું થયું ને, કે તમે મને અહીંયા મૂકીને ગયા તો હું મારી જાન બચી ગઈ. એનો કહેવાનો ભાવ એ કે આપણે અલ્પ બુદ્ધિ હોવાથી આપણે ફક્ત પ્રેઝન્ટ જોઈએ છે, આપણે ફ્યુચર નથી જોતા. અને આપણે ફ્યુચર નથી જોતા એટલે માટે આપણને હંમેશા એ વસ્તુનું ક્વેશ્ચન માર્ક હોય છે, આપણે સ્ટ્રેસમાં આવી જઈએ છીએ, આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. પણ બહુ સુંદર, જયારે મેં આ લેસન કર્યો ને ત્યારે મને હજુ યાદ છે, મેમરી થોડી સારી છે તો મને બરાબર યાદ છે કે એમ જે બેન હતા ને એમણે એવું કીધું હતું કે જો તમે જીવનમાં આ ગીતાનું એક સુવાક્ય ધારણ કરી લો ને, સાંભળી લો ને, ધારણ કરી લો ને, તો તમને સ્ટ્રેસ શું છે એની તમને અવિદ્યા થઈ જાય. જે થયું એ સારું થયું, જે થઈ રહ્યું છે એ બહુ સારું થઈ રહ્યું છે, અને જે થવાનું છે એ ખૂબ ખૂબ સારું થવાનું છે. હવે તમે એમ કહેશો બેન આ કોરોના થઈ ગયું, લોકોની નોકરીઓ જતી રહી, લોકો ભૂખે મરે છે, લોકો મરે છે અને લોકડાઉનમાં બેસી ગયા છે, આ બધું આ બધામાં શું સારું થાય છે? તમે પોતાની જિંદગી જુઓ, તમારી પોતાની જિંદગીની અંદર તમને નથી લાગતું કે તમે કોઈ દિવસ આ ટાઈમ ન કાઢ્યો હોત અને આવું કોઈ જ્ઞાન સાંભળવા માટે ટાઈમ ન આપ્યો હોત અને પોતાની આત્માની જર્ની કરવા માટે તમે ટાઈમ ના આપ્યો હોત અને એ તમને એઝ અ ગિફ્ટ મળી ગઈ? અને એવું ગઈ, કારણ કે આપણને બધાને તો આ જે સૃષ્ટિ ચક્રની અંદર એક એક આત્માની આપણને જર્ની ખબર ન હોય ને, એટલે આપણે જે જોઈએ છે એ ફક્ત એક લિમિટેડ વિઝનથી જોઈએ છે. પરંતુ જે પરમાત્મા જેને આ જ્ઞાન આપ્યું છે એને તો આખા વિશ્વના કાળચક્રનું ખબર છે. એટલે જ પરમાત્મા કે છે એક વિશ્વાસ રાખો, મારું અકલ્યાણ થઈ ન શકે. પછી કોઈ કેમ કે તો પછી આની અંદર કર્મ ક્યાં આવ્યું? તો એ જે કાર્યક પરમ દિવસે કર્મનો લેસન કરશો ને ત્યારે હું તમને સમજાવીશ કે આ સૃષ્ટિનું ચક્ર અને કર્મ, કર્મ અને ચોઈસ, એ બંને વચ્ચેનું અંતર શું છે. જો આ એમ કહેવામાં આવે કે આ ચક્ર રિપીટ થાય છે, એક્યુરેટ રિપીટ થાય છે, શુભ જ છે, તો પછી કર્મ શા માટે કરવાના? બેઠા રહેવાનું, રાઈટ? તો જ્ઞાન એવી રીતે નથી ઉપાડવાની જરૂર, એટલે જ એને જ્ઞાન કહેવાય. જ્ઞાનને જો ઊંધી રીતે લઈએ તો પછી આપણી અધોગતિ થઈ જાય. જો સદગતિ કરવી હોય તો જ્ઞાન જે જે અર્થમાં જે ભાવમાં કહેવામાં આવ્યું છે એ ભાવમાં એક્સેપ્ટ કરતા પણ શીખવું જોઈએ, એને પણ એક જ્ઞાન કહેવાય. હવે આની અંદર જે કળિયુગ, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગ છે એને હાથના રૂપમાં દેખાડ્યું છે. હવે હાથના રૂપમાં કેમ દેખાડ્યું છે? કારણ કે આપણે સમજી શકીએ કે આ જે ચારે યુગ છે એમાં મારો પોતાનો રોલ જે છે, મારી પોતાના આત્માની સ્થિતિ જે છે એ કેવી છે, આ યુગમાં પસાર થવા વાળી કોણ? તો આત્મા. અને આત્મા જે છે એ જેમ જેમ જેવી રીતે કે સૌથી પહેલા જ્યારે આત્મા પરમધામથી, આપણે પહેલા બી જોયું કે પરમધામથી જયારે આત્મા આ સૃષ્ટિ પર આવી ત્યારે આત્મા સંપૂર્ણ પવિત્ર હતી. તો સંપૂર્ણ પવિત્ર આત્માનો જન્મ સતયુગથી થાય છે. પણ તમે બેન, તમે એમ કહેશો કે બેન આપણે સતયુગથી જ કેમ ચાલુ કરવાનું, આપણે દ્વાપરયુગથી કેમ ન ચાલુ કરવાનું હોય? તો આપણે, તમે વિચાર કરો, જો તમે તમે દિવસના ચક્રને ઓળખો છો રાઈટ, તો દિવસની શરૂઆત તમે ક્યારથી કરશો? સવારથી કરશો કે રાતથી કરશો? રાતથી પણ કરાય ને દિવસને, આપણે રાતથી પણ શરૂઆત કહેવાય ને કે આ રાત થઈ ગઈ, હવે રાત પછી સવાર આવશે. કાં તો સાંજથી પણ કરી શકાય, પણ ના, દિવસની શરૂઆત ક્યાંથી કરવામાં આવે છે? શુદ્ધતાથી કરવામાં આવે છે, સવારથી કરવામાં આવે છે. એવી જ રીતે સવાર એટલે શું? જ્યારે સૂર્ય જે છે એ સંપૂર્ણ કળામાં હોય, અને સૂર્ય એટલે શું? પ્રકાશ. તો પ્રકાશ હંમેશા શરૂઆત પ્રકાશથી થાય. તો સતયુગ જે છે એ સત્યનો યુગ છે, સૂર્યનો યુગ છે. એટલે સત્ય, હવે સતયુગમાં કોણ હતું? હવે પહેલા, સૌથી પહેલા આપણે જોશું ને તો સતયુગમાં જે હાથ છે ને એ આશીર્વાદ રૂપમાં છે. જો અહીંયા પણ તમને દેખાશે કે રેડ કલરમાં જે લાઈન જે છે આ, અને તમે હાથ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ જે છે એ કેવો છે, આશીર્વાદના રૂપમાં. આશીર્વાદ એટલે શું? કે અહીંયા રહેવા વાળી બધી જ આત્માઓ જે હતી એ બધી બ્લેસ્ડ હતી. બ્લેસ્ડ હતી એટલે શું? આપણે બ્લેસિંગ કેમ માંગવામાં આવીએ છે? કારણ કે આપણને સુખ મળે, શાંતિ મળે, સમૃદ્ધિ મળે, એની માટે આત્માને બ્લેસિંગની આવશ્યકતા હોય છે. અને આ આત્માઓ એવી હતી કે જે બ્લેસિંગથી ભરપૂર હતી, અને એટલે જ એને સત્યનો યુગ કહેવામાં આવે છે. સત્યયુગ એટલે શું? જ્યાં સત્યનારાયણ સૂર્યનારાયણનું રાજ્ય હતું, એને સૂર્યવંશ પણ કહેવામાં આવે છે. અને અહીંયા જે આત્માઓ છે એ આત્માઓ સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. સંપૂર્ણ એટલે શું? જ્યારે તમે કોઈ બી દેવી દેવતાના ચહેરા જોશો ને તો તમને એવું લાગશે કે બધા જ મોસ્ટલી દેવી દેવતાના ચહેરા સેમ જ લાગશે, સિમિલર લાગશે. તો કેમ સિમિલર લાગે છે? કારણ કે આત્માની અંદર જે કળાઓ છે, આત્માની અંદરના જે સંસ્કાર છે, આત્માની અંદરની જે શુદ્ધિ છે, આત્માની અંદરના જે ભાવ છે, આત્માની અંદરની જે ડિવિનિટી છે, એ બધાની ઓલમોસ્ટ સરખી છે. એટલે અહીંયા એ જ આત્માઓ નિવાસ કરે છે જે આત્માઓની પુરુષ એટલે આત્મા પોતે જે છે એ સંપૂર્ણ પવિત્ર છે. અને કેમ કે બધી જ આત્માઓ પવિત્ર છે એટલે બધી જ આત્માઓના વચ્ચે એક પ્રકારની એકતા છે. અને એટલે જ જે છે એવું બી કહેવામાં આવે છે કે જ્યારે તમે ધીમે ધીમે એકબીજાને ખૂબ જ સરસ રીતે ઓળખવા લાગો ને, તો એમ કહેવામાં આવે છે કે ઇવન હસબન્ડ એન્ડ વાઇફ પણ છે ને, ઇવેન્ચ્યુઅલી જો બહુ વખત સાથે રહે ને તો લોકો એમ કે આ ભાઈ બહેન જેવા લાગે છે. તો ભાઈ બહેન જેવા કોઈ શરીર ભાઈ બહેન જેવું ન લાગે, પણ એમની જે એનર્જી છે એ એટલી બધી અલાઇન્ડ લાગે, અને એટલી બધી એ લોકોમાં એકતા લાગે, એટલે દે સીમ્સ લાઈક અ બ્રધર એન્ડ સિસ્ટર. બટ બ્રધર એન્ડ સિસ્ટર ઇઝ જસ્ટ એનાલોજી, ઇટ્સ નોટ કે બ્રધર એન્ડ સિસ્ટર બની જાય છે. પરંતુ એક ધર્મ, એક રાજા, એકતા અને દુઃખની અવિદ્યા. મચ્છર કરડે એને પણ દુઃખ કહેવાય ને, બીમારી થાય એ પણ દુઃખ છે ને. અહીંયા લોકોની ભાષા પણ એટલી સુંદર, મીઠાશ હોય છે, પવિત્રતા હોય એટલે આત્માને સુખ જ આપવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. હવે એ ટ્રેનિંગ ક્યારે મળે છે આપણે આજે જોશું. તો આત્મા ટ્રેન છે કે સુખ લેવાનું ને સુખ આપવાનું, એટલે એ સુખની દુનિયા છે. અને સુખની દુનિયા છે, સ્વર્ગ છે, જે આપણે કહીએ છીએ ને કે ઘણા લોકો એવું કહે છે કે આ સ્વર્ગ અને નરક તો છે ને આ દુનિયામાં જ છે. તો ક્યારે આવે છે, ક્યાં હોય છે? અને હવે જો આપણે એમ સમજીએ કે આપણે કૃષ્ણને માનતા છીએ રાઈટ, તો ઘણા લોકો કૃષ્ણને માને. હવે એમ કે કૃષ્ણના જે છે એ પગની અંદર અંગૂઠામાં એને તીર લાગ્યું અને કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું. હવે કૃષ્ણની શરીરનું મૃત્યુ થયું રાઈટ, આત્માનું તો મૃત્યુ થતું નથી, મેક સેન્સ? તો હવે કૃષ્ણની આત્મા ક્યાં છે? અને આપણે એ પણ સમજ્યું કે આત્મા એક શરીર છોડે છે, બીજું શરીર લે છે. તો આત્મા, કૃષ્ણની આત્મા હમણાં ક્યાં હોવી જોઈએ? કસે ને કસે તો હોવી જોઈએ ને, કારણ કે આત્મા જાય ક્યાં ને, તો કૃષ્ણની આત્મા શું ભટકે છે ના, તો કૃષ્ણની આત્મા ક્યાં છે એનો પણ રહસ્ય આજે આપણે શીખશું. તો સૌથી પહેલા સતયુગ આવે છે, સતયુગમાં આત્માઓ સંપૂર્ણ પવિત્ર અહિંસા ધર્મવાળી સંપૂર્ણ નિર્વિકારી આત્માઓ છે, એટલે સંપૂર્ણતા પીસ પ્રોસ્પિરિટી સુખ શાંતિ સમૃદ્ધિ બધું જ છે આત્માને, કોઈ પણ પ્રકારની જે છે કમીની મહેસૂસતા નથી. અને એટલે જ આ રાજ્યને દેવી દેવતાઓનું રાજ્ય કહેવામાં આવે છે. આની ડિટેલમાં કોણ કેટલા ક્યારે આવે છે એ બધું કાલેના લેસનમાં સમજશું. પછી સતયુગ પછી આવે છે ત્રેતાયુગ, એને કહેવાય છે ચંદ્રવંશ. સતયુગને કહેવાય સૂર્યવંશ અને ત્રેતાને કહેવાય ચંદ્રવંશ. હવે ચંદ્રવંશની અંદર જો તમે હાથ જોશો ને, તો હાથ નીચેની તરફ થાય છે. તમે આપણે ખબર છે ને કે આપણે જો શોરૂમમાંથી ગાડી બહાર આવીએ અને ઘરે જો અઠવાડિયું ગાડી રહે, તો તમે 15,000 ની ગાડી લીધી હોય તો તમને 15,000 પાછા મળે ખરા? ના મળે ને. કેમ? કારણ કે એ 4 દિવસ જૂની થઈ ગઈ. તો યુ ડોન્ટ ગેટ ધ ફૂલ વેલ્યુ, રાઈટ? એવી જ રીતે જ્યારે પૂનમનો ચાંદ હોય ને, અને પૂનમ પછી જો 14 આવે, અને 14 ચાંદ જો પૂનમના ચાંદ પછીનો જે 14 ચાંદ થોડોક ઓછો હોય, રાઈટ? પણ જે લોકોને ખબર ન હોય કયો દિવસ છે અને એ સૂરજના ઓલા 14 ચાંદાને જોયે, તો એમ જ કે આજે તો પૂનમ છે. સો એટલો બધો ફરક નથી પડતો, પણ એની કળા ઓછી થઈ ગઈ, રાઈટ? જેવી રીતે આપણે શું કહેવાય, તમે સમજો કે 3 મહિના પહેલા આ લોકડાઉન પહેલા તમે કોઈ શર્ટ ખરીદ્યું હોય, નવું શર્ટ ખરીદ્યું હોય, પણ જો તમે હજુ લોકડાઉન બીજા 5-6 મહિના સુધી ચાલે અને તમે એ શર્ટ કઈ પહેરવાનો ચાન્સ ન મળ્યો, તો 6 મહિના પછી પહેરો, તો તમે શું કહેશો? આ બ્રાન્ડ ન્યુ શર્ટ છે? શું બોલશો? 6 મહિના પહેલા જૂનું શર્ટ છે. તો નવામાંથી જૂનું છે ને એ ઓટોમેટિક થાય, અને નવામાંથી સમય જેમ વીતતો જાય એમ વસ્તી જૂની થાય જ. એવી જ રીતે આત્મા જ્યારે સતયુગમાં આવી અને સતયુગમાંથી જ્યારે ત્રેતાયુગમાં આવી, તો એણે પણ પોતાની એનર્જી યુઝ કરી. આત્મા શરીર બદલે એટલે એનર્જી યુઝ થાય, અને એનર્જી યુઝ થાય એટલે એની કળા ઓછી થાય, અને એટલે જ એને ચંદ્રવંશી કહેવાય. સત્યનારાયણ સૂર્યનારાયણ એટલે સત્યનારાયણ અને સૂર્યનારાયણ એટલે નારાયણનો 8 જન્મ થાય છે સતયુગમાં, અને 9મો જન્મ જે છે એ રામ અને સીતાનો છે. કૃષ્ણ જે છે, કૃષ્ણની આત્મા જે છે એ 8 જન્મ લે છે સતયુગમાં, અને 9મો જન્મ જે છે કૃષ્ણની આત્માનો એ છે રામ અને સીતાનો. એટલે જ કૃષ્ણની 8મી મનાવવામાં આવે છે અને રામની 9મી બનાવવામાં આવે. દશરથ જે છે, જો તમે રામાયણ જોયું હશે તો દશરથ જે છે અને એ લોકોના અલગ એમના જે ટીકો હોય ને, એ ટીકો પરથી ખબર પડે કે એ સૂર્યવંશી રાજા છે કે ચંદ્રવંશી રાજા છે. તો દશરથ જે છે ને એ સૂર્યનો ટીકો લગાડતા હતા, અને રામની પહેલાના બધા જ રાજા જે હતા એ સૂર્યવંશી હતા. રામથી ચંદ્રવંશ ચાલુ થયું, અને રામને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, અને નારાયણને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે. મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે? કારણ કે એમણે થોડી ઘણી પણ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. તો જે આત્માઓએ થોડી, જેમની થોડી કલા ઓછી છે, એ આત્માઓ જે છે એ ચંદ્રવંશમાં એમનો જન્મ થાય છે, અને આને કહેવાય છે બ્રહ્માનો દિવસ. હવે આ ચંદ્રવંશમાં શું થાય છે, સૂર્યવંશમાં શું થાય છે, આવતીકાલે ફૂલ ડિટેલમાં આ 4 યુગોની કહાની આપણે સમજીશું. હવે જે સતયુગ અને ત્રેતા, જ્યાં દેવી દેવતાઓનું રાજ્ય હતું, સુખ અને સમૃદ્ધિ હતી, એક રાજા એક ધર્મ એક પ્રજા એકતાનું રાજ્ય હતું, એટલે માટે એ સતયુગ અને ત્રેતાને બ્રહ્માનો દિવસ એટલે કે સ્વર્ગ કહેવામાં આવે છે. અને 1250 વર્ષ સતયુગ અને 1250 વર્ષ ત્રેતાયુગ, એટલે સતયુગ અને ત્રેતાયુગ મળીને 2500 વર્ષ પૂરા થયા અને આત્મા આગળ ચાલી. આગળ આત્મા ચાલવા લાગી અને દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગ એટલે ભક્તિમાં, મારું અને તારું. ને આપણામાં ગુજરાતીમાં શું કહેવાય, મારું તે મારું તારું, એવું કે છે ને, મારું તે મારું તારું અને તારું મારું સહિયારું, રાઈટ? એવી મજાક કરે છે લોકો. તો કે તારું મારું સહિયારું, તો પહેલાના વખતમાં શું હતું, જયારે લગ્ન થતા અને જયારે છોકરી પોતાનું લઈને આવે, પોતાનું જે દહેજ લઈને આવે કે જે બી લઈને આવે, કર્યાવર લઈને આવે, એ બધું જ એને સાસરામાં એ મેળ થાય. પછી એમ ન કહે છે કે આ મારી પ્રોપર્ટી છે. એ સંસ્કાર આજથી 50 વર્ષ પહેલાની સ્ત્રીમાં નહોતા. પછી ધીમે ધીમે કાળ બદલાયો, કાળની સાથે પ્રથાઓ બદલાઈ. આજે તારું મારું એટલે શું છે, હું અને તું જે છે એ સહિયારા નથી. અને એ ભાવ જે છે, મારા તારાનો ભાવ જે છે, એ આવ્યો દ્વાપર યુગથી. અને જયારે મારું તારું હોય ને, ત્યારે પ્રેમના તાંતણા તૂટી જાય. જ્યાં મારું તારું, હવે તો બધાને આપણને અનુભવ છે કે પ્રેમના તાંતણા તૂટવાનો ભાવ જ છે કે મારું અને તારું. જયારે મનથી પણ આપણે કેવા લાગીએ ને પોતાની જાતને કે ના આ મારું છે, આ બીજા છે, રાઈટ? એટલે એ વસ્તુ ચાલુ થઈ દ્વાપર યુગમાં. ટાઈમ આગળ જતો ગયો, દ્વાપર યુગની અંદર અન્ય અન્ય ધર્મની આત્માઓ પણ આવી ગઈ. અને દ્વાપર યુગની અંદર આત્માની અંદર વિકાર આવ્યા. આપણે ઓલા દિવસે એલજી જે શીખ્યા હતા ને કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, હવે દ્વાપર યુગની અંદર પણ આવી ગયા હતા, વિકારો આવ્યા હતા. પણ એટલી બધી એટલું બધી દુનિયા જે છે એ ખરાબ નહોતી થઈ ગઈ, હજુ પણ સંપન્નતા હતી. આજે આપણે જોઈએ 500 વર્ષ પહેલા પણ જે રાજા મહારાજાઓ હતા એની શાનો શોકત જે જોઈએ તો એ ઇટ્સ લાઈક ક્વાઇટ રીચ, રાઈટ? તો દ્વાપર યુગના બિગિનિંગમાં પણ જે છે સંપન્નતા હતી, પણ આત્માઓ દુઃખી થવાની ચાલુ થઈ ગઈ. કારણ કે બોડી કોન્શિયસનેસમાં આવી, તારા મારામાં આવી, બે મતમાં આવી, રાઈટ? ડ્યુઅલિટી થઈ ગઈ. એટલે પછી ધીમે ધીમે શું થયું કે સૃષ્ટિની અંદર જે છે અર્થવ્યવસ્થા ખરાબ થવા લાગી. અર્થવ્યવસ્થા ખરાબ થવા લાગી એટલે પછી અલગ અલગ ધર્મની આત્માઓ આવી. તો સૌથી પહેલા જે છે અબ્રાહમ ધર્મની આત્મા આવી. અબ્રાહમ જે છે એણે એ મિડલ ઇસ્ટમાં આવ્યા. અબ્રાહમની આત્માનો જન્મ જે થયો એ મિડલ ઇસ્ટમાં થયો. અને એ વખતે દુનિયાની અંદર જે અર્થવ્યવસ્થાથી બહુ જ કોઈ લાઇફસ્ટાઇલ જીવવાના કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહોતા. એટલે અબ્રાહમે આવીને જુઈશ ધર્મની સ્થાપના કરી. હવે જુઈશ ધર્મના જો તમે રૂલ્સ રેગ્યુલેશન જુઓ, તમે આમિશ લોકો જુઓ, આજ સુધી પણ એ લોકો એક્યુરેટલી લાઇફસ્ટાઇલ ફોલો કરે છે. અને એ લાઇફસ્ટાઇલ ફોલો કરવાની અંદર એમનો ભાવ એ હતો કે તમે પોતાની કર્મેન્દ્રિયોને કંટ્રોલમાં રાખતા છો. પણ ભાવ ભૂલાઈ ગયો અને ધર્મ વધતો ગયો ધીમે ધીમે. હવે હું તમને એક્યુરેટલી કહું કે ક્યારે આવેલા, તો 2500 વર્ષ પહેલા જુઈશ ધર્મની સ્થાપના થઈ જ્યાં અબ્રાહમ આવ્યા. પછી પારિસની અંદર જન્મ થયો, તો ભલે ઇન્ડિયામાં બૌદ્ધનો, પણ સિદ્ધાર્થનો જન્મ થયો ભલે ઇન્ડિયામાં, પણ એમનો જે પ્રચાર થયો એ ફાર ઇસ્ટમાં વધારે થયો. ચાઇના, તાઇવાન, જાપાન એ સાઈડ, રાઈટ? મલેશિયા ને એ સાઈડ. તો બુદ્ધ જયારે આવ્યા ત્યારે એમણે જોયું કે બુદ્ધનો જન્મ, બુદ્ધનું પરિવર્તન જ એટલે માટે થયું હતું કારણ કે એમણે હિંસા જોઈ, દુઃખ જોયું. તો બુદ્ધએ એક સુંદર એક વિચાર શ્રેણીનો લોકોને સમાજમાં આપી કે અહિંસા જે છે એ પરમો ધર્મ છે અને દયા ધર્મનું મૂળ છે. અને ધર્મનું મૂળ દયા છે એટલે આપણે દરેક આત્માએ દરેક આત્મા માટે દયા ભાવના રાખવી જોઈએ, અહિંસાનું પાલન કરવું જોઈએ. પણ આજે તમે જુઓ ચાઇનાની અંદર કે પારિસની અંદર એ લોકો શું કહેવામાં આવે છે કે જે વસ્તુ ચાલે, જેને ચાર પગ છે ને જે ચાલે છે, બધા જ પ્રાણીઓ જે છે એ પારિસ વાળા ખાય. તો આમાં અને આઈ ટુ માય સરપ્રાઇઝ દલાઈ લામા ઇટ્સ મીટ. દલાઈ લામા જ્યારે મીટ ખાય છે અને એ બુદ્ધ ધર્મના પ્રચારક છે, તો ધર્મ રહી ગયો પણ ધર્મનું આચરણ, ધર્મનું નામ રહી ગયું પણ એનું આચરણ તો ક્યાંય દૂર રહી ગયું. રાઈટ, એટલે ધર્મની આત્માઓ આવવા લાગી, મેસેજ આપવા લાગી, અને થોડા થોડા જેને પોતાનું જીવન પરિવર્તન કર્યું એને કર્યું. સમય આગળ વધતો ગયો, પછી ક્રાઇસ્ટ આવ્યા, ક્રાઇસ્ટ વેસ્ટમાં આવ્યા, અને વેસ્ટની અંદર આજે બી તમે જુઓ કે યુરોપમાં, તમે યુરોપમાં જાઓ, તમે કશે બી યુરોપમાં ફરવા જાઓ તો પહેલા તો યુરોપ આખું છે ઇટ્સ ફૂલ ઓફ મ્યુઝિયમ્સ, રાઈટ. અને મ્યુઝિયમની અંદર શું છે, આણે આને મારી નાખ્યો, આણે આને મારી નાખ્યો, આણે આને આવી રીતે કતલ કરી દીધું, આણે આને આવી છે, ઓલ વાયલન્સ, ઓલ હેટ્રેડ. તો જયારે વેસ્ટની અંદર આટલી બધી હિંસા, આટલી બધો ઘૃણા હતી, ત્યારે ક્રાઇસ્ટ મેસેજ લઈને આવ્યા કે ગોડ ઇઝ લવ એન્ડ ગોડ ઇઝ લાઇટ એન્ડ વી ઓલ આર ચિલ્ડ્રન ઓફ ગોડ, હી ઇઝ અ ફાધર. અને એમને પોતાના ધર્મની સ્થાપના કરી. કારણ કે શું છે કે ધીમે ધીમે ધર્મ સ્થાપકોએ થોડું તો પણ સોસાયટીને થોડી તો ઓર્ડરમાં રાખવાનો પ્રયત્ન કર્યો. ધર્મ વધતા ગયા, ધર્મના મતો વધતા ગયા, અને ધર્મના ડિવિઝન પણ વધતા ગયા, સમય આગળ ચાલતો ગયો. પછી મુસ્લિમ ધર્મની સ્થાપના થઈ. મુસ્લિમ ધર્મની અંદર પણ એમણે એક જ કીધું કે પરમાત્મા એક છે, અને પરમાત્માના લો અને ઓર્ડર પર જીવવાથી આપણી ઈ આપણી લાઈફનો સૌથી મોટો ધર્મ છે, કે પરમાત્માએ કીધેલા લો અને ઓર્ડરની બહાર જે ચાલે અને પરમાત્માના ધર્મની વિરુદ્ધ જે કોઈ કાર્ય કરે એની પાછળ જંગ છેડવું એને જિહાદ કહેવાય. એટલે આવા બધા કન્સેપ્ટ સાથે બધા ધર્મો આવતા ગયા. હવે ક્રાઇસ્ટ આવ્યા 2500 વર્ષ પહેલા, રાઈટ. અને એમ કીધું 25 ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલા જે છે તે પેરેડાઇઝ હતું, તો અહીંયા 5000 વર્ષનું ચક્ર પૂરું થઈ ગયું. મુસ્લિમે કીધું છે કે દરેક એક દુનિયામાં એક એવો ટાઈમ આવે છે જયારે પરમાત્મા જે છે એ બધાના હિસાબ કિતાબ લે છે, અને એને કયામતનો સમય કહે છે. તો હવે આગળ વધતા વધતા જે સૃષ્ટિનું ચક્ર જે છે એનો હાથ જે છે ને આમ ઉપરની તરફ થઈ ગયો. ઉપરની તરફ થવું એટલે માર, એટલે માર, કાટ, હિંસા, પાપાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, આ બધાની અતિ થતી ગઈ. ધર્મો વધતા ગયા, ધર્મના મતો વધતા ગયા, પણ ધર્મ નામના રહી ગયા, અને બસ ધર્મના નામે હિંસા ચાલુ થઈ ગઈ. અને એના ગ્રેટ એક્ઝામ્પલ આપણે છીએ ઇન્ડિયા, રાઈટ, ઇન્ડિયા પાકિસ્તાન. એવા કેવા ધર્મના પ્રિન્સિપલ છે કે જેણે ભાઈ ભાઈને એકબીજાના ખૂનના પ્યાસા કરી નાખ્યા. તો જયારે પછી ધીમે ધીમે સમય વધતો ગયો અને કળિયુગ આવ્યો. હવે જયારે કળિયુગ આવ્યો ત્યારે આત્માઓ જે છે એ એટલી બધી દુઃખી થઈ ગઈ કે હવે એમને માટે બધી જ વસ્તુની અતિ છે. અને એવું કહેવામાં આવે છે ગરુડ પુરાણમાં કળિયુગના અંતની ઘણી બધી નિશાનીઓ આપવામાં આવી છે. કળિયુગની અંતની નિશાની એમ કહેવામાં આવી છે કે જ્યારે ગાય કચરામાં મોઢું મારશે, અનાજ પડીકામાં વેચાશે, અને 4 કુવાનું પાણી 1 કુવાને નહીં ભરી શકે, જ્યારે એ સમય આવશે ત્યારે કહેવાશે એ કળિયુગનો અંત છે. અને તમને નથી લાગતું કે આ બધું જ આપણને દેખાવમાં આવે છે? ગાય કચરામાં મોઢું શું મારશે, લોકો જ ગાયને ખાવા લાગ્યા છે. હવે આત્મા સંપૂર્ણ વિકારી બની ગઈ છે, ભ્રષ્ટાચારની અતિ થઈ ગઈ છે. અને પહેલાના જમાનામાં તો ખબર છે ને, હજુ તો પહેલાના જમાનાની વાત કરું તો હજુ 100 વર્ષ પહેલા પણ લોકો, આપણે જયારે કોઈ વસ્તુ લેવા જતા, હજુ મને જ ખબર છે ને, હું જયારે નાની હતી મારી મમ્મી કહે જેને મસાલો લઈ આવ તો એને કહેજે કે મને લીમડો ફ્રી આપે, એ લીમડો ફ્રી આપતો, અને પછી કે એને કહેજે 2-4 મરચા પણ વધારે આપે અને લીંબુ પણ આપે, એટલે મસાલાની અંદર આપણે પાછું ઓર, અને એ ખુશીથી આપતા હતા. એ બી મેં જોયું છે, એ જે હોય મસાલા વાળો હોય બહુ ખુશીથી આપતો હતો. એની પહેલા જોઈએ તો જયારે એમ કહેતા ને કે સુપડાની અંદર જે છે ને અનાજ આપતા હતા, કે એક સુપડું હોય ને પછી અડધું સુપડું એમ નાખી દે, એટલે આપણે દૂધ લેવા પણ પહેલા જતા હતા તો એમ કે ને દૂધની ધાર, તો કે ધાર નાખો ને એટલે ઓલો દૂધ તમને એક્સ્ટ્રા આપે. આજકાલ કોઈ આપે છે? આજે કલયુગની અંદર શું છે કે તમારે પાણી પણ જે છે એ પાઉચમાં મળે છે. અને એમ કે છે ને જયારે કે 4 કુવાનું પાણી 1 કુવાને નહીં ભરી શકે, એનો અર્થ કે એક બાપ 10 છોકરા હોય એ 10 છોકરાને પાલન પોષણ કરી શકે, પણ 10 છોકરા મળીને એક બાપને ન, મા બાપને ન સાચવી શકે. તો હવે હજુ કેટલી આપણે રાહ જોઈએ છે કે હજુ કેટલું દુઃખ ઓછું છે કે આપણે હજુ એમ સમજીએ કે હવે દુનિયા બદલવી ન જોઈએ. અને આજે લોકો બધા જ કે છે કે આવું દુઃખ જોવા કરતા તો ભગવાન તું મને લઈ જા, રાઈટ, તું મને લઈ જા. તો ક્યાં લઈ જા? અને એની માટે કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે એ અધર્મનો વિનાશ કરવા માટે પરમાત્મા આવે છે. અને અધર્મનો વિનાશનો એનું જે પ્રતીક છે, કારણ કે જે આપણે જોયું ને કે જે ભક્તિ માર્ગની અંદર જે બી બધી કથા લખવામાં આવી છે ને, એ કથા એક પ્રકારની જે છે એ આપણને શીખ આપવા માટે ને એને કથાના રૂપમાં લખવામાં આવી છે. જેમ કે આપણે નાના છોકરાઓને કોઈ બી વસ્તુનો બોધ શીખવાડવો હોય, પારકી આ સદા નિરાશ, રાઈટ, કે કોઈ જે બી બધી આપણી જે કહેવતો છે એનો જો વાસ્તવિક અર્થ સમજાવવો હોય તો એના પર સ્ટોરી લખીએ. કાગડાની સ્ટોરી છે, પછી આની સ્ટોરી છે, શ્રવણની સ્ટોરી છે, તો આ બધી સ્ટોરી લખીને શું શીખવાડવામાં આવે છે? બોધ શીખવાડવામાં આવે છે. તો એવી જ રીતે જે મહાભારત ને રામાયણ ને આ જે ગીતા લખવામાં આવી છે, કાલે આપણે વિશેષ ડિટેલમાં જોશું આ શાસ્ત્રોના ઉપર, પણ એ શા માટે લખવામાં આવી છે? કારણ કે એમાંથી આપણને કંઈક બોધ મળે. તો ગીતામાં ક્યારે કહેવાયું છે કે કૃષ્ણનો જન્મ કેટલા ક્યારે થયો? 12 વાગે થયો, રાતના 12 વાગે થયો, રાઈટ. તો રાતના 12 વાગે એટલે ક્યારે? તો હવે તમે જુઓ કે આ સૃષ્ટિચક્ર કાળ ચક્રનો જે સમય, સૃષ્ટિચક્રનો જે સમય છે એ 12 ના કાંટા પર પહોંચે, એટલે હવે એ સમય છે જે કળિયુગમાંથી સતયુગની સ્થાપનામાં, કારણ કે આ ચક્ર છે. અને જેમ રાતમાંથી દિવસ આવવા માટે કોઈ રોકી શકતું નથી, એવી રીતે કળિયુગમાંથી સતયુગ આવવા માટે પણ કોઈ રોકી શકશે નહીં. પણ હવે સતયુગ કળિયુગમાંથી, હવે કળિયુગની આત્માઓ આવી છે, અને આપણે જોયું કે સતયુગની આત્માઓ સંપૂર્ણ છે, મર્યાદા પુરુષોત્તમ છે, પવિત્ર છે, એકતાના ધર્મને પાલન કરવા વાળી છે. અને તો એવી આત્માઓ, કળિયુગની આત્માઓ સતયુગમાં કેવી રીતે જશે? કારણ કે આત્માઓ છે ને જે ફરે છે આ ચક્રની અંદર, તો કળિયુગની આત્માઓ સતયુગમાં કેવી રીતે જશે? અને બધી જ આત્માઓ જશે? હવે જો આટલી 7 બિલિયન આત્માઓ છે એ બધી જો સતયુગમાં જાય તો સતયુગની શું હાલત કરે? એને કળિયુગ બનાવી નાખે ને. તો ત્યારે જે છે કળિયુગનો એક જન્મ આત્માનો, દરેક આત્માનો કળિયુગનો એક જન્મ જે છે એને સંગમ યુગનો જન્મ કહેવામાં આવે છે. સંગમ યુગનો જન્મ કેમ કહેવામાં આવે છે? જ્યારે, જે મેં કહ્યું ને કે કૃષ્ણનો જન્મ 12 વાગે થયો, તો 12 વાગે થયો એટલે ક્યારે 12 વાગે થયો? હવે કૃષ્ણનો જન્મ થયો ત્યારે ઘડિયાળ તો હતી નહીં, તો લોકોને કેવી રીતે ખબર કે મધરાતે થયો? હવે મધરાતમાં એક્ઝેક્ટલી 12 વાગે થયો એ કેવી રીતે, કારણ કે ઘડિયાળ જ નહોતી ને ત્યાં, ત્યાં થોડી ઘડિયાળ હતી. આ ઘડિયાળ ને 12 ને 24 ને 365 ને આ બધું તો સાયન્ટિસ્ટોએ પાછળથી લાવ્યા. કૃષ્ણના જમાનામાં 12 વાગ્યાની ઘડિયાળ હતી? નહોતી ને. તો 12 વાગ્યાનો અર્થ શું છે? 12 વાગ્યાનો અર્થ એ છે કે જયારે સૃષ્ટિનો પરિવર્તન થવાનો સમય છે, જયારે કળિયુગ, અને એ રાત્રિના થયો, કૃષ્ણનો જન્મ રાત્રિમાં થયો, એટલે કળિયુગ એટલે કાળો યુગ, રાતનો યુગ, રાતનો સમય. જેટલા બી પાપ થાય, કામ વિકાર થાય, પાપ થાય, ચોરી થાય, બધું ક્યારે થાય? રાતના થાય. કેમ લોકોને એમ લાગે કે રાતના અંધારામાં બધું જ ઢકાઈ જાય? અંધારામાં કશું ઢકાતું તો નથી. કર્મના ફળ, અંધારામાં કરેલા કર્મના ફળ કઈ તમે સવાર થાવ એટલે કઈ એ વિલીન તો નથી થતા રાતની સાથે. તો વાસ્તવમાં કહેવાનો અર્થ એ છે કે વિશ્વના ઘડિયાળમાં જયારે 12 વાગશે ત્યારે કૃષ્ણનો જન્મ થશે. હવે કૃષ્ણ કોણ છે? તો કૃષ્ણ છે, અને કૃષ્ણ જે છે કહેવામાં આવે છે કે અવતાર છે. અવતાર છે એટલે શું છે? પરમાત્માની આત્મા, રાઈટ. પરમાત્મા જે છે એ સૃષ્ટિ પર જ્યારે કળિયુગનો અંત થવાનો હોય છે ત્યારે એ જન્મ લે છે. અને એમ કહેવામાં આવે છે કે જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે ત્યારે શું હતું? ત્યારે તોફાન હતું, નદીનું પાણી બહુ જ ઊંચું થઈ ગયું હતું, બધી જગ્યાએ તો લાઈક યુ નો આજુબાજુમાં જે છે એ ઘણી બધી પ્રકૃતિની અથલ પથલ હતી, અવ્યવસ્થા હતી, ત્યારે કૃષ્ણનો જન્મ થયો. આનું વાસ્તવિક આધ્યાત્મિક રહસ્ય શું છે? પરમાત્માનો જ્યારે અવતરણ થાય છે ત્યારે કળિયુગનું પરિવર્તન થાય છે અને કળિયુગમાં અસ્ત વ્યસ્તતા આવે છે અને પરમાત્મા આવીને સતધર્મની સ્થાપના કરે છે અને સતધર્મની સ્થાપના કરીને દરેક આત્માને સતયુગમાં જવા લાયક દેવી દેવતાની ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે પરમાત્મા આવે છે, સતધર્મનું જ્ઞાન આપે છે, સાચું જ્ઞાન આપે છે અને એ જ્ઞાન જે ધારણ કરે છે એ પુરુષોમાં ઉત્તમ બનવાના આ યુગને યુઝ કરીને પોતે સતયુગમાં જવા લાયક દેવી દેવતા બની જાય છે. જ્યારે શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે, હજુ જ હમણાં જ મેં વાંચ્યું હતું કે હજુ તો હજુ કલયુગ તો છે ને એ બાળક છે, હજુ તો એમના કેલેન્ડર પ્રમાણે કઈક 84,000 કે સમથિંગ હજુ તો એટલો નાનો છે. હવે વિચાર કરવા જેવી વાત છે, આ પૃથ્વીમાં અત્યારના પણ પ્રકૃતિને બધાને ખાવાનું આપવા માટે કે એને ફૂલફિલ કરવા માટે એની કોઈ તાકાત નથી રહી. આપણને લાગે છે કે આ પૃથ્વી હજુ ચાલશે. હું તમને થોડા સ્ટેટિસ્ટિક્સ બતાવું છું કે એમ કહેવાય છે હિન્દીમાં કે કલયુગ અભી બચ્ચા નહીં હૈ લેકિન અભી થોડા સા બચ્ચા હૈ. બધા લોકો એમ કહે છે હજુ તો કળિયુગ બાળક છે, કળિયુગ બાળક છે તો આ હાલત છે, તો જ્યારે એ મોટો થશે તો શું કરી નાખશે. તો આપણે જો જોઈએ તો પોપ્યુલેશન જોઈએ, આપણે વર્લ્ડનું પોપ્યુલેશન 1800માં 1 બિલિયન હતું અને 2011માં 7 બિલિયન અને 2025માં 8 બિલિયન પોપ્યુલેશન. આજે લોકોને રહેવા માટે જગ્યા નથી તો એટલીસ્ટ સ્કાયસ્કેપર બનાવે છે અને 8 બિલિયનની જો પોપ્યુલેશન થઈ જશે તો કેમ એકબીજાના માથે બેસશે લોકો? લોકોને ખાવા માટે મળવાનું છે? અત્યારના જ એવી હાલત છે કે દરેક જગ્યાએ લોકો પોતાના ટેન્ટ બાંધી બાંધીને આખી સુંદરતાને ખરાબ કરી છે, પ્રકૃતિને ખરાબ કરી છે, નેચરમાં તો કઈ બાકી રાખ્યું નથી એક્સપ્લોઇટ કરવામાં. તો હવે દુનિયાને પાસે રહ્યું શું છે મનુષ્યને આપવા માટે? અને એટલે જ આપણે જોઈએ છે કે જ્યારે એમ કીધું ને, જ્યારે તમે આપણે સમયને ન સાંભળીએ ને ત્યારે સમય હાથમાં લે પછી પોતાની છડી. એટલે આજે સમય શું કર્યું, તમે મારું નથી સાંભળતા ને, હવે હું તમને એવી કુદરતની ઓલી થઈ રમત રમાય કે આપણે ઘરમાં બેસી ગયા અને કુદરત પોતાનું કામ કરે છે અને પોતે રિવાઈવ થાય છે. રાઈટ, આજે મેં સાંભળ્યું છે કે જે દિલ્હીની અંદર તમે એકબીજાના મોઢા ન જોઈ શકો એટલું પોલ્યુશન હોય છે, આજે દિલ્હીની હવા સાફ થઈ ગઈ છે. તો પ્રકૃતિએ પોતે પોતાનું કાર્ય કર્યું ને. તો જો પ્રકૃતિ આવી સાધારણ એક નાની અમથી બીમારીથી આટલી બધી સ્વચ્છતા કરે તો શું પ્રકૃતિમાં એ તાકાત નથી, પરમાત્માની શક્તિમાં એ તાકાત નથી કે આ દુનિયાને કળિયુગમાંથી સતયુગ બનાવી દે? તો આ એક, અને આ ફક્ત દુનિયા પરિવર્તન થવાની છે એ ફક્ત બ્રહ્માકુમારી વાળા નથી કહેતા. હું આ એક વિડીયો છે તમે જુઓ, એની અંદર દુનિયામાં લોકો ઓલરેડી પ્રેડિક્ટ કરી રહ્યા છે, કદાચ તમને ખ્યાલ પણ હશે.
દોસ્તો, શું તમને ખબર છે આપણી પૃથ્વી પર જીવનને લાવવામાં એસ્ટ્રોઇડનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. વૈજ્ઞાનિકોના અનુસાર આપણી પૃથ્વી પર પાણી કોઈ મોટા અને બરફીલા એસ્ટ્રોઇડની સાથે જ આવ્યું છે, તેમજ આપણા ચંદ્રનું નિર્માણ પણ એક લઘુગ્રહના પૃથ્વી સાથે ટકરાવાના કારણે થયું છે. જેવી રીતે પૃથ્વીને જીવન માટે સક્ષમ બનાવવામાં આ એસ્ટ્રોઇડનું મોટું યોગદાન છે, તેવી જ રીતે આ જ એસ્ટ્રોઇડના કારણે આપણી પૃથ્વી પરથી કેટલાય પ્રાણીઓની પ્રજાતિઓનો પણ અંત થયો છે. તે એસ્ટ્રોઇડ આકારમાં ખૂબ જ મોટા હતા. આજ પણ
તમને દેખાડવાનું એક જ હતું કે એવું નથી કે આપણે જ કહીએ છીએ, બધા દરેક ધર્મની અંદર એવો કયામતનો સમય છે, વિશ્વ પરિવર્તનનો સમય છે એના વિશે કહેવામાં આવ્યો છે. તો આ જે સમય છે આને કહેવાય છે, જે હમણાં ચાલી રહ્યો છે એને કહેવાય છે કલ્યાણકારી સંગમ યોગ. તો દુનિયાનું પરિવર્તન કેવી રીતે થશે? તો પ્રકૃતિનો પ્રકોપ, સિવિલ વોર અને ન્યુક્લિયર વોરથી આ દુનિયાનું પરિવર્તન થશે અને બીજી સાઈડ પર આપણે બધી જ આત્માઓ પરમપિતા પરમાત્માના જે શ્રીમત છે, એમની જે મત છે, એમની જે આપેલી જે શિક્ષાઓ છે એ ધારણ કરીને આપણે આત્માઓ પણ એક પરમપિતા પરમાત્મા સાથે પોતાના જીવનને પરિવર્તન કરીને અને સતયુગમાં જવા લાયક દેવી દેવતા બનવાનો પુરુષાર્થ કરીએ છીએ. અને આ જે સમયનું જે આ ચક્ર છે એના એના આ જે છે એ આખા લેસનનો આ બોધ છે કે સમય બહુ જ બળવાન છે, સમય પરિવર્તનશીલ છે, સમય સતત ગતિશીલ ચક્ર છે, સમયની દરેક ઘડી શુભ છે, સમયનું ચક્ર 5000 વર્ષ પછી બરોબર પુનરાવર્તન કરે છે, સમયની ચક્રની 3 સત્તા છે, પ્રકૃતિ, પુરુષ અને પરમાત્મા. તો આ સમય છે સંગમ યુગનો, જેની અંદર આપણે પરમપિતા પરમાત્માએ આપેલા જ્ઞાનને ધારણ કરીને ઉત્તમ પુરુષ બનવાનો યુગ છે, હેં ને? કારણ કે જ્યારે આપણે જોવામાં આવે છે કે આપણે જે કેલેન્ડર છે કે આપણું જે 12 વર્ષનું જે ચક્ર, 12 મહિનાનું જે ચક્ર છે, હવે ઇન અકોર્ડિંગ ટુ હિન્દુ કેલેન્ડર ડિફરન્ટ છે અને અકોર્ડિંગ ટુ ઇંગ્લિશ કેલેન્ડર ડિફરન્ટ છે, રાઈટ? હિન્દુ કેલેન્ડર પ્રમાણે 360 દિવસના જે છે એ 1 વર્ષ થાય છે, અને એટલે જ પછી જે ડિફરન્સ જે દિવસ હોય છે એનો એક અધિક માસ હોય છે, અને અધિક માસમાં આપણે શું કરીએ છીએ? પૂજા કરીએ, પ્રાર્થના કરીએ, પછી જપ તપ કરીએ, પછી વ્રતનું પાલન કરીએ. તો આ બધા જ વ્રતનું પાલન કરવાનું જે આ કાળના ચક્રનો જે સમય છે એ હમણાંનો છે, અને એ છે પુરુષોત્તમ સંગમ યુગ. તો હવે હમણાં આપણે પુરુષોત્તમ સંગમ યુગ પર છીએ. ઓમ શાંતિ. અને અહીંયા આ સેશન પૂરું થાય છે.